ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે ભોગીલાલ ગાંધીના એક ખૂબ જ રસપ્રદ લેખ અસ્તિત્વવાદ એક વિશ્લેષણ એમાં ઊંડા ઉતરવાના છીએ. આપણો મુખ્ય હેતુ છે ગાંધીજીની દ્રષ્ટિએ અસ્તિત્વવાદના મૂળભૂત વિચારોને સમજવા, એની જે ગૂંચવણો છે એનું મહત્ત્વ શું છે એ બધું જોવું. અને હા, આ કોઈ એમ પરંપરાગત બંધિયાર ફિલસૂફીની શાખા નથી, પણ એક એવી વિચારધારા છે જેણે ખાસ કરીને 20મી સદીમાં ઘણો પ્રભાવ પાડ્યો. ગાંધીજી આપણને આ વિચાર પ્રવાહની એક સફર કરાવે છે, તો ચાલો જોઈએ એમની નજરે આ શું છે.
બરાબર. અને ગાંધીજી શરૂઆતમાં જ બહુ સ્પષ્ટ કરી દે છે કે આ કોઈ એકદમ વ્યવસ્થિત સુસંગત તત્વજ્ઞાન નથી, એ તો ખરેખર પરંપરાગત ફિલોસોફીના પ્રતિભાવ તરીકે જન્મેલો એક વિચાર પ્રવાહ છે, ખાસ કરીને એવી ફિલોસોફી જેણે માનવીને એક અમૂર્ત વિચાર બનાવી દીધો હતો. અને એની મજાની વાત તો એ છે, ગાંધીજી નોંધે છે તેમ કે એના મુખ્ય ચિંતકોમાં જ કેટલા મતભેદ છે. ક્યાં કિર્કેગાર્ડ, જેમને ઈશ્વરમાં ઊંડી શ્રદ્ધા છે, અને ક્યાં સાર્ત્ર, જે ઈશ્વરનું અસ્તિત્વ જ નથી માનતા. ગાંધીજી કહે છે કે વિરોધાભાસ, પેરાડોક્સ એ જાણે આ ચિંતનનું હાર્દ છે એમ લાગે. પણ આ બધાની વચ્ચે ગાંધીજીના મતે જે સૌથી મોટું પ્રદાન છે આ વિચારધારાનું, એ છે વ્યક્તિગત નક્કર જીવતા માનવીના ગૌરવને ફરીથી કેન્દ્રમાં લાવવાનું.
હા, અને ગાંધીજી શરૂઆતમાં જ આપણું ધ્યાન દોરે છે આધુનિક માનવીની એક વિચિત્ર સ્થિતિ તરફ. એને તેઓ અબ્ઝર્ડ કહે છે, એટલે કે એક તરફ જુઓ તો આપણી પાસે કેટલી બધી શક્તિ છે, ટેકનોલોજી છે, પણ બીજી તરફ વ્યક્તિ તરીકે આપણે સાવ લાચાર, દિશાહીન અનુભવીએ છીએ. ખરું ને?
ખરું.
ગાંધીજી ચર્ચિલ અને ટોઇમ્બી જેવા વિચારકોને ટાંકે પણ છે. એ કહે છે કે આ કંઈ ખાલી ફિલોસોફોની ચિંતાનો વિષય નથી, આ આપણા સમયની આધુનિક યુગની વાસ્તવિકતા છે. ચર્ચિલે કહ્યું હતું ને કે માનવીનું સામર્થ્ય સ્વ સેલ્ફ સિવાયના પ્રત્યેક ક્ષેત્રે ઘણું બધું વધ્યું છે. ઇતિહાસમાં ભાગ્ય જ એવું બન્યું હશે કે પાશવી હકીકતોએ વિચાર પર આટલો કાબુ જમાવ્યો હોય. આ વાત આજે પણ એટલી જ સાચી લાગે છે.
બિલકુલ. અને ગાંધીજી એ પણ ઉમેરે છે કે અસ્તિત્વવાદના જે મૂળભૂત પ્રશ્નો છે, જેમ કે જીવનનો અર્થ શું છે, હું કોણ છું, એ કંઈ નવા નથી, એ તો સદીઓ જૂના છે. પણ એમનો પ્રભાવ ખાસ વધ્યો 19મી અને 20મી સદીમાં. ઔદ્યોગિક ક્રાંતિ પછી જે સમાજ બન્યો એમાં માણસ પોતાના કામથી, સમાજથી, અરે પોતાની જાતથી જ વિખૂટો પડી ગયો. એલિયનેટેડ, જાકે બોલે અમાનવીય બની ગયો, ડિહ્યુમનાઇઝ્ડ. ત્યારે આ પ્રશ્નો વધારે તીવ્રતાથી સામે આવ્યા. ગાંધીજી આ ચિંતનના મૂળિયા છેક પાસ્કલ, નિચ્છે, માર્ક્સ, ટોલસ્ટોય અને આપણા ભારતીય વેદાંત સુધી પણ લઈ જાય છે.
ઓ, વેદાંત સુધી પણ?
હા. અને રસપ્રદ વાત એ છે, ગાંધીજીના લેખ મુજબ, કે અમુકે તો સેન્ટ એક્વિનાસ જેવા મધ્યયુગીન ધર્મશાસ્ત્રીને પણ સાચા અસ્તિત્વવાદી કહ્યા છે.
અચ્છા.
આ બતાવે છે કે આ ચિંતા કેટલી ઊંડી અને વ્યાપક છે.
તો પછી આ અસ્તિત્વવાદનું કેન્દ્ર શું છે? ગાંધીજી શેના પર ભાર મૂકે છે? ગાંધીજી સ્પષ્ટ કરે છે માનવીય અસ્તિત્વ, પણ અહીં અસ્તિત્વ એટલે કોઈ પથ્થર જેવું સ્થિર જડ હોવાપણું નહીં. ગાંધીજી લેટિન મૂળ એકેસ્ટેટિક પર ભાર મૂકે છે, જેનો અર્થ થાય છે બહાર નીકળવું, સ્થિર ન રહેવું, સતત ગતિમાં રહેવું, ઉત્સ્ફૂર્ત થવું. એટલે માનવ અસ્તિત્વ કોઈ વસ્તુની જેમ આમ જગ્યા નથી રોકતું, પણ સમયમાં ગતિ કરે છે, વિકસે છે, પોતાની જાતને ઓળંગતું રહે છે. આ કોઈ અમૂર્ત ખ્યાલ નથી, પણ નક્કર જીવંત અનુભવ તો માનવી છે, જે હરે ફરે છે, વિચારે છે, પસંદગી કરે છે.
બરાબર. અને આ વિચાર દેકાર્તનું જે પ્રખ્યાત સૂત્ર છે, હું વિચારું છું તેથી હું છું, કોજીતો ઇર્ગો સુમ, એને બરાબર ઉલટાવી નાખે છે. અસ્તિત્વવાદીઓ માટે ગાંધીજીના વિશ્લેષણ મુજબ ક્રમ ઉલટો છે. હું છું તેથી હું વિચારું છું. પહેલાં મારું હોવું છે, મારી આ નક્કર વાસ્તવિકતા છે, અને પછી મારા વિચારો, મારો સ્વભાવ, મારું સત્વ, એ બધું આવે છે.
હા.
અને આ જ વાત અસ્તિત્વવાદના પહેલા કેન્દ્રીય સૂત્રમાં વ્યક્ત થાય છે, એક્ઝિસ્ટન્સ પ્રિસીડ્સ એસેન્સ, એટલે કે અસ્તિત્વ એ સત્વ એસેન્સની પૂર્વવર્તી છે. અહીં એક્ઝિસ્ટન્સ એટલે આપણી આ નક્કર હાજરી, આપણી વાસ્તવિકતા, અને એસેન્સ એટલે આપણો પૂર્વનિર્ધારિત સ્વભાવ, આપણા ગુણધર્મો, આપણું સત્વ, અથવા આપણને બનાવનાર કોઈ યોજના કે ડિઝાઇન.
અહીં ગાંધીજી એક બહુ જ મહત્વની સ્પષ્ટતા કરે છે જે સમજવી જરૂરી છે. તેઓ કહે છે કે આનો અર્થ એ નથી કે માનવીનો કોઈ સ્વભાવ કે સત્વ એટલે કે એસેન્સ છે જ નહીં. એનો સદંતર ઇનકાર નથી.
બરાબર.
વાત ફક્ત એટલી જ છે કે અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ, એ પ્રાથમિક છે, એ પહેલાં આવે છે. આપણે પહેલાં અસ્તિત્વમાં આવીએ છીએ અને પછી આપણા કર્મો દ્વારા, આપણી પસંદગીઓ દ્વારા આપણું સત્વ ઘડાય છે, બદલાય છે. ગાંધીજી આને પોતાની રીતે સરસ સમજાવે છે. તેઓ કહે છે કે દરેક ક્ષણનું જીવંત અસ્તિત્વ તેના ભૂતકાળના એસેન્સ સાથે મળીને એક નવા એસેન્સનું સર્જન કરતું રહે છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે જેને ગાંધીજી એક્ઝિસ્ટન્સના સમૃદ્ધિકરણની પ્રક્રિયા કહે છે.
ઓ, સરસ શબ્દ પ્રયોગ છે.
હા, એટલે કે માનવી ભૂતકાળમાંથી આવે છે, ભવિષ્ય તરફ જુએ છે, પણ તે કોઈ તૈયાર નકશા કે પૂર્વનિર્ધારિત મૂલ્યોના આધારે જીવી શકતો નથી, કારણ કે એનું અસ્તિત્વ પોતે જ સતત બદલાતું રહે છે.
અને અહીં સાર્ત્રનો વિચાર જે ગાંધીજી ટાંકે છે તે આ વાતને વધુ સ્પષ્ટ કરે છે. સાર્ત્રના મતે માનવી પહેલાં આ દુનિયામાં જાણે ફેંકાય છે, અસ્તિત્વ ધરાવે છે અને પછી જ તે પોતાની જાતને વ્યાખ્યાયિત કરે છે. શરૂઆતમાં તે કશું નથી, નથિંગ, કોઈ પૂર્વનિર્ધારિત યોજના કે હેતુ વિનાનો, અને પછી તે પોતાની પસંદગીઓ દ્વારા કંઈક બને છે, સમથિંગ.
એટલે કે કોઈ દૈવી યોજના નથી.
ખાસ કરીને સાર્ત્ર માટે, જે ઈશ્વરના અસ્તિત્વને નકારે છે, તેમના માટે તો બિલકુલ નહીં. માનવી માટે કોઈ દૈવી બ્લુપ્રિન્ટ નથી, માનવી પોતે જ પોતાની યોજના છે. અને આ જ સંદર્ભમાં સાર્ત્રનો પેલું પ્રખ્યાત અને થોડું ચોંકાવનારું વાક્ય આવે છે, મેન ઇઝ કન્ડેમ્ડ ટુ બી ફ્રી.
હા, માનવી સ્વતંત્ર રહેવા માટે અભિશપ્ત છે.
બરાબર. એની પાસે પસંદગી ન કરવાનો કોઈ વિકલ્પ જ નથી. અને આ જે સ્વતંત્રતા છે એની સાથે આવે છે અપાર જવાબદારી, માત્ર પોતાના માટે નહીં પણ સમગ્ર માનવજાત માટે. કારણ કે સાર્ત્ર માને છે કે આપણી દરેક પસંદગી, આપણું દરેક કાર્ય એક રીતે સમગ્ર માનવતા માટેનું એક મૂલ્ય સ્થાપિત કરે છે. આપણે નક્કી કરીએ છીએ કે માનવી કેવો હોવો જોઈએ.
આ તો ખરેખર બહુ ભારે વિચાર છે, જવાબદારીનો કેટલો મોટો બોજ.
ચોક્કસ.
ગાંધીજી આગળ માનવ અસ્તિત્વ સાથે જોડાયેલી કેટલીક મૂળભૂત વિસંગતતાઓ, જેને તેઓ એબ્સર્ડિટીઝ કહે છે, તેની વાત કરે છે. અને આ કોઈ બહારથી આવેલી સમસ્યાઓ નથી, પણ આપણા હોવાપણા સાથે, આપણા એક્ઝિસ્ટન્સ સાથે જોડાયેલી છે. પહેલી એબ્સર્ડિટી ગાંધીજી ગણાવે છે તે છે ઈશ્વરથી માનવીનું અલગ હોવું. આસ્તિક વ્યક્તિ માટે પણ આ એક સંઘર્ષ બની શકે છે.
કઈ રીતે?
કારણ કે ક્યારેક ઈશ્વરનો આદેશ અને માનવીય નૈતિકતા વચ્ચે ટક્કર થઈ શકે છે. બીજી એબ્સર્ડિટી છે માનવીનું પોતાની અંદર જ અને આસપાસના વિશ્વ સાથે તાલમેલ ન હોવો, એક પ્રકારનું અયુક્ત, ડિસયુનાઇટેડ હોવું, જાણે આપણે આપણી જાત સાથે અને દુનિયા સાથે પૂરેપૂરા જોડાયેલા નથી. અને ત્રીજી, વ્યક્તિ અને સમષ્ટિ, એટલે કે સમાજ કે પછી અન્ય વ્યક્તિઓ વચ્ચેનો અનિવાર્ય સંઘર્ષ.
બરાબર. અને આ પહેલી અબ્સર્ડિટી, ઈશ્વર અને માનવી વચ્ચેના સંઘર્ષની, એને સમજાવવા ગાંધીજી કિર્કેગાર્ડના અબ્રાહમના ઉદાહરણનો બહુ સરસ ઉપયોગ કરે છે. પેલી બાઇબલની જાણીતી કથા છે ને કે ઈશ્વરે અબ્રાહમને પોતાના એકના એક પુત્ર ઇસહાકનો બલિ ચડાવવા કહ્યો.
હા, ખબર છે.
અહીં અબ્રાહમ માટે ધર્મસંકટ ઊભું થાય છે. એક તરફ ઈશ્વરનો સીધો આદેશ છે જેનું પાલન કરવું એ પરમ શ્રદ્ધાની નિશાની છે, બીજી તરફ પિતા તરીકે પુત્રનું રક્ષણ કરવું, હત્યા ન કરવી, એ એની નૈતિક ફરજ છે. કિર્કેગાર્ડ મુજબ અહીં કોઈ તર્ક કામ ન લાગે, કોઈ સામાજિક નિયમ મદદ ન કરી શકે. અબ્રાહમે એકલા જ અપાર માનસિક વેદના અને ચિંતા, એન્ઝાયટી સાથે શ્રદ્ધાનો કૂદકો મારવો પડે છે, લીપ ઓફ ફેથ, અને નિર્ણય લેવો પડે છે.
અને એ નિર્ણય લેવાની જે ફરજિયાત સ્વતંત્રતા છે અને એની સાથે જોડાયેલી ભયાનક જવાબદારી, એ જ અબ્સર્ડ સ્થિતિ છે.
બરાબર. આ ક્યાં તો આ, ક્યાં તો પેલું, આઈધર ઓરની સ્થિતિ, એની સાથે આવતી ચિંતા, એન્ઝાયટી, એકલતા, સોલિટ્યુડ અને ઊંડો વિષાદ, એન્વી, આ બધું માનવી હોવાની કિંમત છે, ગાંધીજી સમજાવે છે તેમ. અને આમાંથી છટકી શકાતું નથી, કારણ કે પસંદગી ન કરવી એ પણ અંતે તો એક પસંદગી જ બની રહે છે.
હવે હેડેગરના વિચારની વાત કરીએ જેને ગાંધીજી ટાંકે છે. હેડેગર કહે છે કે આપણું હોવું એ હંમેશા વિશ્વમાં હોવું છે, બીઈંગ ઇન ધ વર્લ્ડ, અને એ અનિવાર્યપણે વિશ્વ સાથે હોવું પણ છે, બીઈંગ વિથ ધ વર્લ્ડ. આપણે એકલા નથી, આપણે હંમેશા બીજાઓ સાથે એક સામાજિક સંદર્ભમાં જીવીએ છીએ, આ એક સહજીવન છે.
હા, એમાંથી છટકી ન શકાય.
પણ ગાંધીજી ચેતવે છે આ સહજીવનમાં એક ખતરો રહેલો છે, તેઓનું દબાણ. હેડેગર જેને દસ માન કહે છે, ધ વન અથવા ધ ધે, એટલે કે સમાજનો અનામી સામૂહિક અભિપ્રાય, લોકો શું કહેશે, આમ જ કરાય, આમ ન કરાય, આ બધું દસ માન છે.
જે વ્યક્તિના અસલી હું એટલે કે એના ઓથેન્ટિક સેલ્ફ પર હાવી થઈ જાય
અને આપણને અપ્રમાણિક અનઓથેન્ટિક જીવન જીવવા તરફ ધકેલે છે.
અને સાર્ત્ર તો આ અન્ય ધી અધર સાથેના સંબંધને હજુ વધુ સંઘર્ષમય જુએ છે. ગાંધીજી તેમના મતને ટાંકે છે કે હું, આઈ અને અન્ય, ઓલ્ટર વચ્ચેનો સંબંધ મૂળભૂત રીતે સંઘર્ષનો જ છે.
એટલે જ પેલું વાક્ય,
હા, સાર્ત્રનું પેલું પ્રખ્યાત કથન, નરક એટલે અન્ય લોકો,
હેલ ઇઝ અધર્સ.
શા માટે આવું કહે છે?
કારણ કે સાર્ત્રના મતે દરેક હું પોતાની ચેતના અને સ્વતંત્રતાનો અનુભવ કરે છે, પણ જ્યારે તે અન્યને જુએ છે ત્યારે તે અન્યને એક વસ્તુ, ઓબ્જેક્ટ તરીકે જુએ છે, જેની ચેતના સુધી, જેની સબ્જેક્ટિવિટી સુધી પહોંચી શકાતું નથી. અને એવી જ રીતે જ્યારે અન્યની નજર આપણા પર પડે છે ત્યારે તે આપણને પણ વસ્તુ બનાવી દે છે, ઓબ્જેક્ટિફાય કરી દે છે.
ઓ, અન્ય આપણી બાહ્ય ઓળખ, ઓબ્જેક્ટિવિટી, જેમ કે આપણે કેવા દેખાઈએ છીએ, સમાજમાં આપણું સ્થાન શું છે, તે નક્કી કરવામાં કદાચ મદદ કરે. પણ એ જ સમયે આપણી આંતરિક સ્વતંત્રતા, આપણું અસલી સ્વ, સબ્જેક્ટિવિટી, એને જાણે કે છીનવી લે છે, આપણને એની વ્યાખ્યામાં કેદ કરી દે છે.
એટલે આપણી સ્વતંત્રતા ખંડિત થઈ છે.
હા, સતત. સાર્ત્ર માટે આ સંઘર્ષ અનિવાર્ય છે. વિશ્વ સાથે સંપૂર્ણપણે એક થઈ જવાની, તાદાત્મ્ય સાધવાની કોશિશ પણ નિરર્થક છે, કારણ કે એ પોતાના અલગ અસ્તિત્વનો જ ઇનકાર કરવા બરાબર થશે. આ વિચારો ખરેખર માનવ સંબંધોની જટિલતા પર ખૂબ ગંભીર પ્રકાશ પાડે છે.
સારું, તો આ બધી વાત થઈ માનવીની વિષમ પરિસ્થિતિની, એની સ્વતંત્રતાના ભારની, સંબંધોના સંઘર્ષની. આ બધું સાંભળીને તો એમ જ લાગે કે અસ્તિત્વવાદ એટલે નિરાશા અને હતાશાનો જ સંદેશ. શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી?
ના, એવું નથી.
ગાંધીજી અહીં એક અત્યંત મહત્વના મુદ્દા તરફ આપણું ધ્યાન દોરે છે, અને એ છે પ્રમાણિક અને અપ્રમાણિક અસ્તિત્વ વચ્ચેનો ભેદ. ભલે મોટાભાગના અસ્તિત્વવાદી ચિંતકો કોઈ તૈયાર ઉકેલ કે ફોર્મ્યુલા આપવાનું ટાળે છે, પણ તેઓ પ્રમાણિત જીવન જીવવાના માર્ગ તરફ સંકેત ચોક્કસ કરે છે. તો ગાંધીજીના વિશ્લેષણ મુજબ આ ભેદ શું છે? આ પ્રમાણિક જીવન એટલે શું?
ગાંધીજી કિર્કેગાર્ડના વિચારોને ટાંકીને સમજાવે છે કે અપ્રમાણિક જીવન જીવતો માણસ એક નટ જેવો છે, એક અભિનેતા જેવો, જે ભીડમાં ખોવાઈ જાય છે, સતત કંટાળાથી, બોર્ડમથી બચવા માટે નવા નવા રોલ ભજવ્યા કરે છે, પણ ક્યારેય પોતાની જાત સાથે પ્રમાણિક નથી હોતો. એનાથી વિપરીત પ્રમાણિક અસ્તિત્વ એટલે જીવન સાથે ગંભીરતાથી, ઊંડાણથી અને ઉષ્માથી જોડાવું. તેમાં આંતરિક પ્રતિબદ્ધતા, કમિટમેન્ટ અનિવાર્ય છે. જ્યારે વ્યક્તિ આવી પ્રતિબદ્ધતા સાથે જીવે છે ત્યારે તેની દરેક ક્ષણ વિશિષ્ટ અને અર્થપૂર્ણ બની જાય છે. એ માત્ર સમયના વહેણમાં વહી જતી એક સામાન્ય પળ નથી રહેતી, પણ એક આગવો આકાર ધારણ કરે છે.
અને કિર્કેગાર્ડ માટે આ માર્ગ કયો છે?
કિર્કેગાર્ડ માટે આ પ્રમાણિકતાનો માર્ગ ઈશ્વર સાથેના ગાઢ, વ્યક્તિગત અને આત્મલક્ષી, સબ્જેક્ટિવ સંબંધ દ્વારા મળે છે. અહીં વ્યક્તિ ભીડથી અલગ પડી જાય છે, એકાકી બને છે અને પોતાની શ્રદ્ધા અને જવાબદારીનો સ્વીકાર કરે છે. ગાંધીજી મુજબ કિર્કેગાર્ડની પસંદગી સ્પષ્ટ છે. શું જોઈએ છે? ભીડમાં ભળી જઈને સુરક્ષિત પણ અપ્રમાણિક જીવન, કે પછી વેદના, ચિંતા અને જવાબદારી સાથેનું સ્વતંત્ર અને પ્રમાણિક જીવન.
બીજા એક મુખ્ય અસ્તિત્વવાદી ચિંતક કાર્લ યેસ્પર્સ, એમના વિચારોને ટાંકીને ગાંધીજી પ્રમાણિકતાના બીજા સંભવિત માર્ગો પણ દર્શાવે છે. યેસ્પર્સ ત્રણ શક્યતાઓ ગણાવે છે. પહેલી, જગત જેવું છે તેવું સ્વીકારી લેવું, બસ એમાં ભળી જવું. બીજો રસ્તો, આ બધું માયા છે, ભ્રમ છે એમ કહીને તેનો ઇનકાર કરવો, જેમ કે આપણા કેટલાક ભારતીય દર્શનોમાં જોવા મળે છે.
હા, એ પણ એક માર્ગ છે.
અને ત્રીજો, જેને યેસ્પર્સ પ્રમાણિક માર્ગ ગણે છે, તે પોતાની અંદર ઊંડા ઉતરીને પોતાના અસ્તિત્વમાં જ રહેલી પરમતા, ટ્રાન્સેન્ડન્સ તરફ ગતિ કરવી. આ ટ્રાન્સેન્ડન્સ એટલે જે અસ્તિત્વથી પર છે છતાં તેની સાથે જોડાયેલું છે. ગાંધીજી સ્પષ્ટ કરે છે કે યેસ્પર્સ માને છે કે આ પરમતાને સંપૂર્ણપણે પામી શકાતી નથી કારણ કે આપણે મર્યાદિત છીએ, પણ આ નિષ્ફળતા સહિતનો પ્રયાસ જ મહત્વનો છે.
પ્રયાસનો જ મહત્વ છે.
હા, કારણ કે આ પ્રયાસ આપણને ઉચ્ચ કક્ષાની સ્વજાગૃતિ, સેલ્ફ અવેરનેસ તરફ લઈ જાય છે. યસ્પર્સ અહીં બુદ્ધિ અને આંતરિક અનુભૂતિ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરતા દેખાય છે. અને એટલું જ નહીં, યસ્પર્સ સામાજિક જવાબદારી પર પણ ભાર મૂકે છે. અન્ય લોકો સાથે સંવાદ, કમ્યુનિકેશન અને પ્રેમપૂર્ણ સંઘર્ષ, લવિંગ સ્ટ્રગલ દ્વારા જ આપણે આપણી જાતને અને પેલી પરમતાને વધુ સારી રીતે સમજી શકીએ છીએ.
અચ્છા, એટલે એકલવાયુ જીવન નહીં પણ બીલાઓ સાથેના સંબંધમાં પ્રમાણિકતા શોધવી.
બરાબર.
હવે હેડેગરની વાત કરીએ. ગાંધીજીના વિશ્લેષણ મુજબ હેડેગર પ્રમાણિકતાનો માર્ગ પેલા ડસમન, સામાજિક દબાણ અને સામૂહિકતામાંથી બહાર નીકળીને પોતાના શુદ્ધ આત્મલક્ષી સ્વ, સબ્જેક્ટિવ સેલ્ફનો અનુભવ કરવામાં જુએ છે.
પણ આ અનુભવ થાય કેવી રીતે?
હેડેગર કહે છે, લાગણી દ્વારા, ફીલિંગ. પણ આ કંઈ રોજબરોજની સુખ દુઃખની લાગણીઓ નહીં, પણ અસ્તિત્વના ઊંડાણમાં રહેલો વિષાદ, આંક્ષ્ટ અથવા એન્વી, આ એ અનુભૂતિ છે કે માનવી આ વિશાળ અજાણ્યા વિશ્વમાં જાણે ફેંકાઈ ગયેલો છે, એકલો છે, આધાર વિહોણો છે.
આ તો નકારાત્મક લાગણી જેવું લાગે
દેખીતી રીતે. પણ ગાંધીજી સમજાવે છે તેમ હેડેગર માને છે કે આ ઊંડો વિષાદ ખરેખર નકારાત્મક નથી પણ હકારાત્મક છે, કારણ કે તે જ આપણને રોજિંદી તુચ્છ બાબતોમાંથી જગાડે છે, આપણી સ્વતંત્રતા અને જવાબદારીનું ભાન કરાવે છે અને પ્રતિબદ્ધતા સાથે સાચી પસંદગી કરવા પ્રેરે છે.
ઓ, એટલે એ જાગૃતિ લાવે છે.
હા, હેડેગર આ વાત સમયના ખ્યાલ દ્વારા પણ સમજાવે છે. ઘડિયાળનો રેખીય સમય, ક્રોનોલોજિકલ ટાઈમ, એની સામે ક્ષણ, ધી મોમેન્ટ અથવા ધી ઇન્સ્ટન્ટ, જ્યારે આપણે ભૂતકાળ અને ભવિષ્યથી મુક્ત થઈ વર્તમાનમાં નિર્ણય લઈએ છીએ, અને સૌથી મહત્વનું મૃત્યુના ખ્યાલ દ્વારા, જેને હેડેગર મૃત્યુ અભિમુખ હોવું કહે છે, બીંગ અનટુ ડેથ.
આનો અર્થ શું? મૃત્યુનો ડર?
ના, ડર નહીં, પણ પોતાના અનિવાર્ય, અંગત અને નિશ્ચિત મૃત્યુ પ્રત્યેની સભાનતા, એ અવેરનેસ કે મારું મૃત્યુ મારું પોતાનું છે, બીજું કોઈ મારા બદલે મરી શકે નહીં અને એ આવવાનું જ છે. ગાંધીજી મુજબ હેડેગર માને છે કે આ સભાનતા જ જીવનને ગંભીરતા અને પ્રમાણિકતા આપે છે, કારણ કે તે આપણને શું ખરેખર મહત્વનું છે તે પસંદ કરવા મજબૂર કરે છે. ટૂંકમાં કહીએ તો પ્રમાણિક અસ્તિત્વ એ બીંગ, એટલે કે સર્વવ્યાપી સત, જે તમામ વસ્તુઓના હોવાપાણાનો આધાર છે, તેના પ્રકાશમાં જીવે છે, જ્યારે અપ્રમાણિક અસ્તિત્વ માત્ર ભૌતિક પદાર્થો અને સામાજિક મંતવ્યોમાં અટવાયેલું રહે છે.
યસ્પર્સ અને હેડેગરના આ પરત્વ અને બીઈંગ જેવા ખ્યાલો ખરેખર ગહન અને થોડા જટિલ પણ લાગે છે. ગાંધીજી એમના વિશ્લેષણમાં આ મુદ્દાને પણ સ્પર્શે છે. યસ્પર્સના મતે, જેમ ગાંધીજી સમજાવે છે, આપણે વિશ્વને કે માનવીને સંપૂર્ણપણે વસ્તુનિષ્ઠ રીતે, ઓબ્જેક્ટિવલી જાણી શકતા નથી. આપણી સમજની મર્યાદા છે.
બરાબર.
માનવીમાં આત્મલક્ષી, સબ્જેક્ટિવ, વસ્તુનિષ્ઠ, ઓબ્જેક્ટિવ અને પરમસત, બીઈંગ ઇન ઇટસેલ્ફ, ટ્રાન્સેન્ડન્સ, આ ત્રણેય પાસા છે, અને તે કદાચ એનાથી પણ કંઈક વધુ છે. આથી ગાંધીજી નોંધે છે કે માનવીનું માત્ર વિશ્લેષણ, એનાલિસિસ કરવાને બદલે તેનું આલેખન, પોર્ટ્રેલ કરવું વધુ યોગ્ય છે.
એટલે જ કદાચ અસ્તિત્વવાદી સાહિત્ય આટલું બધું લખાયું, નવલકથાઓ, નાટકો.
હા, ગાંધીજી એ તરફ ઇશારો કરે છે, કારણ કે કદાચ કથા દ્વારા માનવ અનુભવની જટિલતા સિદ્ધાંતો કરતાં વધુ સારી રીતે રજૂ કરી શકાય છે.
ખરું. અને યસ્પર્સના મતે કે ગાંધીજીના વિશ્લેષણ મુજબ પેલી પરમતા, ટ્રાન્સેન્ડન્સ, નો અનુભવ અંતે તો આપણી મર્યાદિતતા, ફાઇનાઇટનેસમાં જ શક્ય બને છે, પણ આપણી અંતિમ મર્યાદા એટલે મૃત્યુ, એને કારણે આ પ્રયાસ હંમેશા અધૂરો રહે છે, નિષ્ફળ જાય છે.
અને હેડેગર?
હેડેગર માટે ગાંધીજીના મતે પરત્વ, ટ્રાન્સેન્ડન્સ, એ કોઈ બીજી દુનિયાની વસ્તુ નથી, એ પોતે જ મૂળભૂત રીતે શાંત છે, રેડિકલી ફાઇનાઇટ. એ પોતાની જાતને ઓળખવાની, પોતાની શક્યતાઓને પામવાની પ્રક્રિયા છે, કોઈ પરમતત્વ સુધી પહોંચવાની યાત્રા નથી.
જો કે બંનેમાં ફરક છે.
હા, ફરક છે, પણ ગાંધીજી નોંધે છે કે બંને વિચારકો એ વાત પર સહમત થાય છે કે અસ્તિત્વ એક્ઝિસ્ટન્સ અને પરત્વ ટ્રાન્સેન્ડન્સ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. ઇન ટ્રાન્સેન્ડન્સ દેર ઇઝ ધ એક્ચ્યુઅલ બિઈંગ, એટલે કે પરમતાના અનુભવની કોશિશમાં જ આપણું સાચું વાસ્તવિક અસ્તિત્વ પ્રગટ થાય છે.
અને આ સતત ખેંચતાણને કારણે જ માનવ અસ્તિત્વમાં હંમેશા એક તણાવ રહે છે, એક વિષમવાદ રહે છે. આપણે મર્યાદિત છીએ, છતાં અમર્યાદિત તરફની ખેંચ અનુભવીએ છીએ.
બરાબર.
આટલી બધી ગહન અને સાચું કહું તો ક્યારેક અંધકારમય લાગતી ચર્ચા પછી ગાંધીજી અંતમાં એક મૂળભૂત પ્રશ્ન ઉઠાવે છે કે શું આ બધું ચિંતન આપણને હતાશા અને નિષ્ક્રિયતા તરફ દોરી જાય છે, કે પછી તે આપણને વધુ જવાબદારીપૂર્વક, વધુ સભાનપણે જીવવા માટે પુરુષાર્થ કરવાની પ્રેરણા આપે છે?
બહુ મહત્વનો પ્રશ્ન છે.
શું આ સિસિફસની જેમ પથ્થર ગબડાવ્યા કરવાની નિરર્થક કથા છે, કે પછી એ જાગૃતિપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કરેલા સંઘર્ષની ગાથા છે? ગાંધીજી યસ્પર્સના એક ખૂબ જ સુંદર અવતરણ સાથે સમાપન કરે છે, જે આજના યુગના સાચા નાયકત્વને કોઈ ભવ્ય સિદ્ધિઓમાં નહીં પણ વખાણ વિનાના કાર્ય અને ગૌરવ વિનાની ક્રિયામાં જુએ છે.
શું કહે છે યસ્પર્સ?
યસ્પર્સ કહે છે, ગાંધીજી દ્વારા ઊટ ટાંક્યા મુજબ, માનવીની ગરિમા વિચારવું પણ અપ્રિય છે કે સ્વતંત્રતા, શ્રદ્ધા અને પ્રમાણિકતા એક દિવસ અદૃશ્ય થઈ જશે. માણસ તેના કરતાં વધુ છે જે આવા પરિપ્રેક્ષ્યમાં માણસનું બનાવી શકાય. આ ખરેખર માનવીના અતૂટ મૂલ્ય પર, એની ગરિમા પર ભાર મૂકે છે.
બિલકુલ. તો ભોગીલાલ ગાંધીના આ વિશ્લેષણમાંથી આપણે મુખ્ય તારણો શું કાઢી શકીએ, જો આપણે એને ટૂંકમાં સમજવા હોય તો? પહેલું અને સૌથી મુખ્ય તારણ તો એ છે કે ગાંધીજી સ્પષ્ટ કરે છે તેમ અસ્તિત્વવાદ એ વ્યક્તિના નક્કર જીવંત અસ્તિત્વ પર ભાર મૂકે છે, કોઈ પૂર્વ નિર્ધારિત સિદ્ધાંતો કે સાર્વત્રિક નિયમો પર નહીં. એ વ્યક્તિની સ્વતંત્રતા, એની પસંદીઓ, એની જવાબદારી અને જીવનના અનિવાર્ય વિરોધાભાસો સાથેના એના પ્રમાણિક સંઘર્ષને કેન્દ્રમાં રાખે છે. એ અમૂર્ત માનવતાની વાત નથી કરતો, પણ અહીં અને અત્યારે જીવતા, અનુભવતા, સંઘર્ષ કરતા માનવીની વાત કરે છે.
બીજું, આજના સંદર્ભમાં આપણે આમાંથી શું લઈ શકીએ?
બીજું બૌદ્ધિક જોડાણ એ છે કે ગાંધીજી દ્વારા પ્રસ્તુત પ્રમાણિક અને અપ્રમાણિક અસ્તિત્વનો ભેદ આજે પણ આપણને આપણા જીવનની પસંદગીઓ અને પ્રતિબદ્ધતાઓ વિશે વિચારવા મજબૂર કરે છે. આપણી આ રોજબરોજની ઘટમાળ, સામાજિક દબાણો, પેલું દાસમેન અને સફળતાની જે પ્રચલિત વ્યાખ્યાઓ છે, એની વચ્ચે શું આપણે ખરેખર પ્રમાણિક રીતે જીવી રહ્યા છીએ? આપણી પસંદગીઓ ખરેખર આપણી પોતાની છે કે સમાજે લાદેલી છે? આ પ્રશ્નો આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
અને છેલ્લે, આ વિચારધારાનું કાયમી મૂલ્ય શું છે?
અને ત્રીજું, કાયમી મૂલ્ય એ છે કે ગાંધીજીનું વિશ્લેષણ દર્શાવે છે કે અસ્તિત્વવાદ ભલે ક્યારેક નિરાશાજનક લાગે, પણ અંતે તો એ માનવ ગરિમા, સ્વતંત્રતા અને જીવનના અર્થ જેવા મૂળભૂત પ્રશ્નો ઉઠાવવામાં અત્યંત મૂલ્યવાન છે. એ માત્ર સમસ્યાઓનું વર્ણન નથી કરતો, પણ એ સમસ્યાઓનો સ્વીકાર કરીને જવાબદારીપૂર્વક, સભાનતાપૂર્વક અને પ્રતિબદ્ધતા સાથે જીવવા માટેનું એક આહ્વાન પણ છે. એ હતાશાથી આગળ વધીને પુરુષાર્થ તરફની દિશા ચીંધે છે એમ કહી શકાય.
ભોગીલાલ ગાંધી દ્વારા પ્રસ્તુત અસ્તિત્વવાદના આ ઊંડાણપૂર્વક અને ખરેખર વિચાર પ્રેરક વિશ્લેષણમાં અમારી સાથે જોડાવા બદલ આભાર. કદાચ આજના આ ઝડપી અને ઘણીવાર ઉપરછલ્લા લાગતા જીવનમાં પ્રમાણિક અસ્તિત્વ ખરેખર શું છે અને તેને કેવી રીતે જીવી શકાય તે વિશે થોડું થોભીને વિચારવું એ જ આ ચર્ચાનો સૌથી મોટો પડઘો છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.